એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની એમ કે ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોને પ્રેરણા આપી છે. રોબિન શર્માનું પુસ્તક ફરારી વેચનાર સાધુ.
નમસ્કાર. અને હા, આ પુસ્તક મતલબ એવા સમયે આવ્યું છે અને આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં સફળતા એટલે બસ પૈસા, પદ, પણ સાથે સાથે પેલો થાક, તણાવ અને અંદરથી કંઈક ખાલી ખાલી લાગે.
બરાબર. અને આ પુસ્તક આપણને રોકાઈને વિચારવા મજબૂર કરે છે. શું આ ભૌતિક સફળતા જ બધું છે? શું એનાથી આગળ કોઈ ઊંડો અર્થ નથી? સાચું સુખ? ખાસ કરીને જ્યારે આપણે આપણા જીવનની ભૂમિકા, આપણું લક્ષ્ય એટલે કે રોલ એન્ડ ગોલ વિશે વિચારતા હોઈએ.
એજ એટલે જ આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે. ક્યાંક આપણે પેલી ભૌતિક વસ્તુઓ પાછળ દોડવામાં અંદરની શાંતિ, જીવનનો અસલી હેતુ એ ગુમાવી તો નથી રહ્યા ને?
તો ચાલો, પહેલા જેમણે આ રસ્તો બતાવ્યો, લેખક રોબિન શર્મા, એમના વિશે થોડું જાણીએ. આજે તો એમને બધા ઓળખે છે નેતૃત્વ અને પર્સનલ ગ્રોથ માટે, પણ એમની શરૂઆત એ અલગ હતી.
હા, એ જાણવું બહુ રસપ્રદ છે. રોબિન શર્મા પહેલા તો એકદમ સફળ મોટા ગજાના વકીલ હતા, લિટિગેશન વકીલ. મતલબ કારકિર્દી ટોચ પર, પૈસા, નામ, બધું જ. પણ કહે છે ને કે અંદરથી એમને સંતોષ નહોતો, ખાલીપો લાગતો હતો. આ કોઈ વાર્તા નથી, એમનો પોતાનો અનુભવ છે.
અને મને લાગે છે કે આ જ અંગત અનુભવ, આ પરિવર્તન એમના લખાણને એકદમ સાચું અને પ્રામાણિક બનાવે છે. એમણે એ સફળ કારકિર્દી છોડી દીધી કારણ કે કદાચ એમને અર્થહીન લાગી હશે, અને પછી નીકળી પડ્યા એમ કે પોતાની શોધમાં પૂર્વ અને પશ્ચિમ બંનેના જ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો.
સાચી વાત. અને એમની ખાસિયત એ જ છે, એ જૂના આધ્યાત્મિક સિદ્ધાંતોને લેશે અને એને આજના જમાના પ્રમાણે આપણે ઉપયોગ કરી શકીએ એવી રીતે વ્યવહારુ ટિપ્સમાં ફેરવે છે. એમની વકીલાતની પૃષ્ઠભૂમિને લીધે એમનો અભિગમ તાર્કિક છે અને આધ્યાત્મિક ખોજને લીધે ઊંડાણ છે. એટલે જ તો એમના બીજા પુસ્તકો જેમ કે ધ 5 AM ક્લબ કે હુ વિલ ક્રાય વેન યુ ડાય પણ એટલા લોકપ્રિય થયા છે.
બરાબર. એ ફક્ત સિદ્ધાંતો નથી આપતા, પણ એને જીવનમાં ઉતારવાનો રસ્તો પણ બતાવે છે. તો હવે પુસ્તક પર આવીએ. ફરારી વેચનાર સાધુ આ કોઈ સુખી સેલ્ફ હેલ્પ બુક નથી, પણ એક સરસ મજાની વાર્તા છે. એક જાતની એમ કહી શકાય આધ્યાત્મિક દંતકથા. અને એનું મુખ્ય પાત્ર છે જુલિયન મેન્ટલ.
જુલિયન મેન્ટલ, સફળતાનું જીવતું જાગતું ઉદાહરણ. ટોચનો વકીલ, કરોડોની કમાણી, મોટો બંગલો, પ્રાઇવેટ જેટ, અને હા, પેલી ચમકતી લાલ ફરારી. કોઈ બહારથી જુએ તો એમ જ લાગે કે બસ આનાથી વધારે શું જોઈએ જીવનમાં.
બરાબર. એ એની આખી જીવનશૈલી, એનો પેલો આંતરિક ખાલીપો, એનું પરિણામ હતું. એક વેકઅપ કોલ કહી શકાય. અને ત્યારે જુલિયને સમજાયું કે આ જે સફળતા પાછળ હું ભાગી રહ્યો છું એ તો મને ખતમ કરી રહી છે. એટલે પછી
એણે એક મોટો નિર્ણય લીધો, ક્રાંતિકારી.
હા, એણે પોતાની બધી જ સંપત્તિ વેચી નાખી, બંગલો, જેટ, બધું જ, અને પેલી એની વાલી ફરારી પણ.
અને પછી ભારત તરફ નીકળી પડ્યો, હિમાલય, શાંતિની શોધમાં, જ્ઞાનની શોધમાં. ત્યાં એ શિવાનાના સંતો તરીકે ઓળખાતા અમુક રહસ્યમય સાધુઓના સંપર્કમાં આવ્યો. આ સાધુઓએ જીવનને સંતુલિત અને અર્થપૂર્ણ રીતે જીવવાની કળા જાણી લીધી હતી.
અને ત્યાં એમને ગુરુ મળ્યા, યોગી રામન. એમની પાસેથી જુલિયન જીવનના 7 સનાતન સિદ્ધાંતો શીખ્યો. 3 વર્ષ ગહન અભ્યાસ, સાધના.
અને 3 વર્ષ પછી જ્યારે પાછો ફલ્યો પશ્ચિમમાં, તો એ જૂનો જુલિયન નહોતો. શારીરિક રીતે જુવાન લાગતો હતો, ચહેરા પર શાંતિ હતી અને અંદરથી એકદમ સમૃદ્ધ.
અને આ જે નવું જ્ઞાન એને મળ્યું, એણે પોતાના જૂના સાથીદાર જ્હોન એની સાથે વહેંચ્યું. આ બંને વચ્ચેની જે વાતચીત છે એ જ આખું પુસ્તક છે.
એટલે પુસ્તકનો સાર એમ કહી શકાય કે સાચી સફળતા, સાચું સુખ એ બહારની વસ્તુઓ ભેગી કરવામાં નથી, પણ એ તો અંદરની દુનિયા, આપણું મન, આપણી શિસ્ત, આપણો હેતુ, આપણો આધ્યાત્મિક વિકાસ, એના પર કાબૂ મેળવવામાં છે. ધ્યાન પેલી ભૌતિક ફરારી પરથી હટાવીને આંતરિક સાધુતા તરફ લઈ જવાની વાત છે.
હા, અને આ જ્ઞાન આપવા માટે પુસ્તકે એક બહુ જ રસપ્રદ રીત વાપરી છે, એક રહસ્યમય દંતકથા. સાંભળવામાં થોડી અજીબ લાગે, પણ દરેક ભાગનો એક ઊંડો અર્થ છે.
બરાબર, એ દંતકથા કંઈક આવી છે કે એક સુંદર લીલોછમ બગીચો છે. એ બગીચાની બરાબર વચ્ચે એક ઊંચું લાલ રંગનું લાઇટહાઉસ છે.
અચાનક લાઇટહાઉસનો દરવાજો ખુલે અને અંદરથી કોણ નીકળે? એક મોટો સુમો પહેલવાન, 9 ફૂટ ઊંચો, 900 પાઉન્ડ વજનનો. અને એણે બીજું કંઈ નથી પહેર્યું, ખાલી એક ગુલાબી રંગનો વાયરનો કેબલ, મતલબ તારનો ગુચ્છો લપેટેલો છે.
પછી એ બગીચામાં આમ તેમ ફરે છે, ત્યાં એને એક ચમકતો સોનાનો સ્ટોપ વોચ દેખાય છે. જેવું એને લેવા જાય છે, એ લપસી પડે છે બેભાન. પણ પછી નજીકમાં ઉગેલા પીળા ગુલાબની સરસ સુગંધ આવે છે અને એનાથી એ જાગી જાય છે.
ઊભો થઈને જુએ છે તો સામે એક લાંબો રસ્તો છે, અને રસ્તો શેનાથી બનેલો છે? હીરાથી. અને એ રસ્તો ક્યાં જાય છે? અનંત આનંદ તરફ.
સાંભળીને લાગે કે આ શું છે, પણ આ દરેક વસ્તુ, પેલો બગીચો, લાઇટહાઉસ, સુમો, કેબલ, સ્ટોપવોચ, ગુલાબ, હીરાનો રસ્તો, આ બધું જીવનના 7 ગુણો 7 સિદ્ધાંતોનું પ્રતીક છે.
અચ્છા, તો ચાલો એક પછી એક સમજીએ. પહેલું છે ભવ્ય બગીચો. આ શેનું પ્રતીક છે?
આ છે આપણા મનનું પ્રતીક. માસ્ટર યોર માઇન્ડ. આપણું મન બગીચા જેવું છે. જો એની સંભાળ ના લઈએ, સારા વિચારોના ફૂલ ના વાવીએ, તો શું થાય? નકામું ઘાસ, નિંદામણ ઉગી નીકળે. એટલે કે નકારાત્મક વિચારો, ચિંતાઓ. પુસ્તક કહે છે કે આપણા જીવનની ગુણવત્તા આપણા વિચારોની ગુણવત્તા પર આધાર રાખે છે.
એટલે આપણે આપણા વિચારોના માલિક બનવાનું છે, ગુલામ નહીં. પણ આ કરવું કઈ રીતે? એ થોડું અઘરું નથી?
હા, અઘરું તો છે, પણ અશક્ય નથી. પુસ્તક કેટલીક ટેકનિક્સ બતાવે છે, જેમ કે હાર્ટ ઓફ ધ રોઝ. કોઈ એક વસ્તુ જેમ કે ગુલાબ, એના પર ધ્યાન કેન્દ્રિત કરીને મનને શાંત કરવું. પછી છે ઓપોઝિશન થિંકિંગ. જેવો કોઈ ખરાબ વિચાર આવે, તરત જ એને સારા વિચારથી બદલી નાખવાનો. અને સિક્રેટ ઓફ ધ લેક, કલ્પના કરવાની કે તમે તમારી બધી ચિંતાઓ એક શાંત તળાવમાં વહાવી રહ્યા છો.
રસપ્રદ. આ પ્રેક્ટિસ માંગી લે. હવે બીજું પ્રતીક, પેલું ઊંચું લાઇટહાઉસ, ધ ટોવરિંગ લાઇટહાઉસ, એ શું બતાવે છે?
લાઇટહાઉસ શું કરે? જહાજોને રસ્તો બતાવે, દિશા આપે. તો આ લાઇટહાઉસ પ્રતીક છે જીવનના હેતુનું. ફોલો યોર પર્પસ. પુસ્તક કહે છે કે દરેક વ્યક્તિનો પોતાનો એક ધર્મ હોય છે, એક ખાસ કારણ, એક હેતુ જેના માટે એનો જન્મ થયો છે. આ હેતુને ઓળખીને એ પ્રમાણે જીવવાથી જ સાચો સંતોષ મળે છે. આ જ પેલી રોલ એન્ડ ગોલની વાત છે. એમ કે
પણ ઘણા લોકોને એ જ નથી ખબર હોતી કે મારો હેતુ શું છે, એ કેવી રીતે શોધવો.
હા, એ સાચો પ્રશ્ન છે. પુસ્તક કહે છે કે પહેલા સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરો, પર્સનલ, પ્રોફેશનલ, સ્પિરિચ્યુઅલ, બધા. અને પછી એ લક્ષ્યો સુધી પહોંચવા માટે 5 પગલાંની રીત આપી છે. જેમ કે સ્પષ્ટ વિઝન રાખો, પોઝિટિવ પ્રેશર બનાવો, મતલબ બીજાને કહીને જવાબદારી લો, ડેડલાઇન નક્કી કરો, નવી આદત માટે 21 દિવસનો નિયમ પાડો, અને હા, સૌથી અગત્યનું, પ્રક્રિયાનો આનંદ લો. ફક્ત મંઝિલ નહીં, રસ્તો પણ મહત્વનો છે.
ખૂબ જ વ્યવહારુ, સરસ. હવે આવે છે પેલો વિરાટ સુમો કુસ્તીબાજ, ધ સુમો રેસલર. આ થોડો વિચિત્ર છે, એ શું શીખવે?
સુમો પહેલવાન શેનું પ્રતીક છે? તાકાત અને શિસ્તનું. પણ અહીં એ પ્રતીક છે કાઇઝનના સિદ્ધાંતનું. કાઇઝન એક જાપાની શબ્દ છે. એનો અર્થ થાય છે સતત સુધારો, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. પુસ્તક કહે છે કે જીવનમાં માસ્ટરી, કોઈપણ ક્ષેત્રમાં, એ મોટા મોટા ફેરફારોથી નથી આવતી, પણ રોજ થોડું થોડું સતત સારું કરતા રહેવાથી આવે છે. નાના સતત સુધારા.
એટલે કે રોજ પોતાને થોડાક વધુ સારા બનાવવાનો પ્રયત્ન કરવો, નાના પગલાં લેવા.
બરાબર. પરફેક્શન નહીં, પણ પ્રોગ્રેસ પર ધ્યાન આપવું. અને આ માટે પુસ્તક તેજસ્વી જીવન માટે 10 રીતો સૂચવે છે. રોજ થોડો સમય એકાંતમાં કાઢવો, કસરત કરવી, રોજ કંઈક નવું વાંચવું, વહેલા ઉઠવું, જીવનને સિમ્પલ બનાવવું. આવી નાની નાની આદતો મોટો ફરક લાવી શકે છે.
અને પેલો ગુલાબી વાયર કેબલ જે સુમોએ પહેર્યો હતો,
એ પ્રતીક છે શિસ્તનું. લિવ વિથ ડિસિપ્લિન. વિચારો, એક પાતળો તાર હોય તો સહેલાઈથી તૂટી જાય, પણ ઘણા બધા તાર ભેડા મળે તો મજબૂત કેબલ બને. એમ જ શિસ્તના નાના નાના કામો જ્યારે રોજ કરવામાં આવે ત્યારે ભેગા મળીને મજબૂત ઈચ્છાશક્તિ, મજબૂત ચરિત્ર બનાવે છે.
પણ ઘણા લોકોને લાગે કે શિસ્ત એટલે બંધન, કંઈક કરવું પડે, મજા ના આવે, એવું નથી.
પુસ્તક બરાબર એનાથી ઉલટું કહે છે. શિસ્ત બંધન નથી પણ સ્વતંત્રતા છે, સાચી આઝાદી. જ્યારે આપણે આપણી જાત પર કાબુ મેળવીએ છીએ, આપણી આદતો પર, આપણી ઈચ્છાઓ પર, ત્યારે આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થઈએ છીએ. ઈચ્છાશક્તિ સ્નાયુ જેવી છે, જેટલી વાપરો એટલી મજબૂત બને. પોતાને આપેલા વચન પાળવાથી, અઘરું હોય તો પણ સાચું કરવાથી.
આ વિચારવા જેવો મુદ્દો છે. શિસ્ત એટલે સ્વતંત્રતા. સરસ. આગળ છે સોનાનો સ્ટોપવોચ, ધ ગોલ્ડ સ્ટોપવોચ. આ તો સમય માટે જ હશે, ખરું ને?
હા, બિલકુલ. આ ગુણ છે તમારા સમયનો આદર કરો. રિસ્પેક્ટ યોર ટાઈમ. સમય આપણી પાસે સૌથી કિંમતી વસ્તુ છે. કેમ કે પાછો નથી આવતો. એકવાર ગયો એટલે ગયો. સંતોષ જુલિયનને મૃત્યુશૈયા માનસિકતા અપનાવવાનું કહે છે, એટલે કે એમ જીવો જાણે આજે તમારો છેલ્લો દિવસ છે. આનાથી શું થાય, શું ખરેખર મહત્વનું છે એ તરત જ સ્પષ્ટ થઈ જાય.
એટલે કે ફાલતુ વસ્તુઓમાં સમય બગાડવાનું બંધ કરવું અને જે અગત્યનું છે એના પર ધ્યાન આપવું.
બરાબર. અને જે ખરેખર ઇમ્પોર્ટન્ટ છે અને જે ખાલી અર્જન્ટ લાગે છે એ બે વચ્ચેનો ફરક સમજવો. 80-20નો નિયમ વાપરવો. 20% કામ એવા હોય છે જે 80% પરિણામ આપે છે. એને ઓળખો અને જે વસ્તુઓ તમારો સમય અને શક્તિ ખાઈ જાય છે એને પ્રેમથી ના કહેતા શીખો.
સાચી વાત. ના કહેવું પણ એક કળા છે. છઠ્ઠું પ્રતીક છે સુગંધિત પીળા ગુલાબ, ધ ફ્રેગ્રન્ટ રોઝિસ, ગુલાબ અને સેવા.
હા, પીળા ગુલાબ અહીં નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે. એક જૂની ચીની કહેવત છે કે જે બીજાને ગુલાબ આપે છે એના હાથમાં સુગંધ રહી જાય છે. મતલબ આપણા જીવનની ગુણવત્તા એના પર નિર્ભર કરે છે કે આપણે બીજાના જીવનમાં કેટલું યોગદાન આપીએ છીએ. જ્યારે આપણે હું મારુંમાંથી બહાર નીકળીને બીજાની સેવા કરવાનું વિચારીએ છીએ ત્યારે આપણને સાચો આનંદ મળે છે, જીવનનો અર્થ મળે છે.
એટલે સુખ શોધવું હોય તો બીજાને સુખી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
હા, એવું કહી શકાય. દયાના નાના નાના કામ કરવા, સંબંધોને સાચવવા, એમાં પ્રેમ અને સમય આપવો, બીજાના જીવનમાં થોડો પણ સુધારો લાવવાથી આપણું જીવન આપોઆપ સારું બને છે.
અને છેલ્લું પ્રતીક, પેલો હીરાથી જડેલો રસ્તો. આ શું કહે છે?
હીરા કેવા હોય, કિંમતી, ચમકતા. આ પ્રતીક છે વર્તમાન ક્ષણનો, એમ્બ્રેસ ધ પ્રેઝન્ટ. હીરા એટલે અત્યારની, આ પળની કિંમત. જીવન ભવિષ્યની ચિંતામાં કે ભૂતકાળના અફસોસમાં જીવવા માટે નથી. જીવન તો અત્યારે છે, આ ક્ષણમાં. સુખ કોઈ દૂરની મંઝિલ નથી કે ત્યાં પહોંચીશું ત્યારે મળશે. સુખ તો આ યાત્રા માણવામાં છે, અત્યારે, અહીં.
આ બહુ ગમ્યું. પણ એ કરવું કઈ રીતે? આપણે તો સતત ભાગતા જ હોઈએ છીએ.
એના માટે પ્રેક્ટિસ જોઈએ. કૃતજ્ઞતા કેળવવી, આપણી પાસે જે છે એના માટે આભાર માનવું, નાની નાની બાબતો માટે પણ. આપણા પ્રિયજનો સાથે હોઈએ ત્યારે ખરેખર એમની સાથે હોવું, ફોનમાં કે વિચારોમાં નહીં. પુસ્તકમાં એક સરસ વાત છે, તમારા બાળકોનું બાળપણ જીવો. મતલબ એમની સાથે પૂરેપૂરા હાજર રહો અને એ સમજવું કે આપણો વારસો, આપણી લેગસી, એ આપણે ભવિષ્યમાં શું કરીશું એનાથી નથી બનતી, પણ આપણે રોજ કેવી રીતે જીવીએ છીએ એનાથી બને છે.
વાહ, ખૂબ જ સરસ રીતે આ 7 સિદ્ધાંતો સમજાવ્યા છે. જો આપણે આખા પુસ્તકના મુખ્ય સંદેશા તારવવા હોય તો કયા કહી શકાય?
પહેલો અને સૌથી મોટો સંદેશ તો એ જ છે કે ભૌતિકવાદ પૂરતો નથી. પેલી ફરારી જેવી બહારની સફળતા કદાચ અંદરથી ખોખલી હોઈ શકે. સાચી સંપત્તિ તો જીવનશક્તિ, મનની શાંતિ અને સારા સંબંધો છે. આપણે ત્યાં પણ આ વાત લાગુ પડે છે. આધુનિક બનવાની દોડમાં આપણા મૂલ્યો ન ભૂલાઈ જાય.
બરાબર. બીજો મુદ્દો છે મનની તાકાત. આપણી બહારની દુનિયા આપણા અંદરના વિચારોનું જ પ્રતિબિંબ છે. જો આપણે આપણા વિચારોને કાબૂમાં રાખી શકીએ તો આપણે આપણું જીવન બદલી શકીએ છીએ. આ તો આપણા ધ્યાન અને માઇન્ડફુલનેસના સિદ્ધાંતો જેવું જ છે.
ત્રીજું, જીવનનો હેતુ, ધર્મ ખૂબ જ મહત્વનો છે. દિશા વગરનું જીવન અસંતોષ આપે છે. આપણી સાચી ભૂમિકા શું છે, આપણું લક્ષ્ય શું છે એ શોધીને જીવવાથી જ સંતોષ મળે છે. આ ખાલી નોકરીધંધાની વાત નથી, પણ જીવનને એક ઉદ્દેશ્ય સાથે જીવવાની વાત છે.
અને ચોથું, કાઇઝન અને શિસ્ત. રોજ થોડું થોડું સારું કરવો એ જ મોટી સફળતાનો રસ્તો છે. અને શિસ્ત એ બંધન નથી પણ મુક્તિ છે, આપણી સાધના જેવી વાત. અને છેલ્લે સેવા અને વર્તમાનમાં જીવવું, બીજા માટે કંઈક કરવું અને આ ક્ષણનો આનંદ માણવવો.
હા, અને પુસ્તકમાં કેટલાક વાક્યો, કેટલાક વિચારો એવા છે જે વારંવાર આવે છે અને મનમાં રહી જાય છે.
હા, જેમ કે પહેલું, જીવનનો ઉદ્દેશ્ય હેતુપૂર્ણ જીવન જીવવાનો છે. એકદમ સીધી વાત, જીવનનો કોઈ મતલબ હોવો જોઈએ, કોઈ દિશા, આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને શા માટે એ ખબર હોવી જોઈએ.
બીજું, તમારું મન એક બગીચો છે, તેની સંભાળ રાખો, નહીંતર નિંદામણ ઉગી નીકળશે.
હા, આ આપણને યાદ અપાવે છે કે મનને સારું રાખવું એ આપણી જવાબદારી છે, આપણે એના પર કામ કરવું પડે.
અને આ મને બહુ ગમ્યું, પોતાનામાં રોકાણ કરવું એ શ્રેષ્ઠ રોકાણ છે. સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ સ્વાર્થી નથી, જ્યારે આપણે સારા બનીએ તો એની અસર આપણી આસપાસના લોકો પર પણ પડે છે.
સમય વિશે પણ એક સરસ વિચાર છે, સમય રેતીની જેમ સરકી જાય છે, તેનો કુશળતાપૂર્વક ઉપયોગ કરો.
આ સાંભળીને થોડું ડરામણું લાગે પણ સાચું છે, દરેક પળ કિંમતી છે, આપણે એને વેડફી ન શકીએ.
અને છેલ્લું પણ બહુ મહત્વનું, બહારની સફળતાનો કોઈ અર્થ નથી સિવાય કે તમારી અંદર પણ સફળતા હોય. આ ખરેખર સફળતાની વ્યાખ્યા બદલી નાખે છે. સાચી સફળતા શું છે, પદ, પૈસા કે પછી અંદરની શાંતિ, સંતોષ, આનંદ?
આ બધી વાતો બહુ સારી છે, સિદ્ધાંતો સમજાયા, પણ રોજબરોજની જિંદગીમાં આ બધું ઉતારવો કઈ રીતે? કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ?
ચોક્કસ, એ જ તો પુસ્તકની ખાસિયત છે. જેમ કે મન પર કાબૂ મેળવવા માટે શું કરી શકાય, રોજ ફક્ત 5 મિનિટ શાંતિથી બેસીને પોતાના શ્વાસ પર ધ્યાન આપો, બસ એટલું જ. અથવા જ્યારે કોઈ નકારાત્મક વિચાર આવે તો તરત જ સભાન થઈને એને એક સારા વિચારથી બદલવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં અઘરું લાગશે પણ ધીમે ધીમે ફાવટ આવશે.
હેતુ શોધવા માટે કદાચ એ વિચારો કે કયું કામ કરતી વખતે તમને સમયનું ભાન નથી રહેતું, કઈ પ્રવૃત્તિ તમને ઊર્જા આપે છે, કઈ સમસ્યા હલ કરવામાં મજા આવે છે, ત્યાંથી શરૂઆત કરી શકાય. અને કોઈ નાનું લક્ષ્ય લઈને પેલી 5 પગલાંની રીત અજમાવી જુઓ.
કાઇઝેન માટે કોઈ પણ એક નાની આદત પકડો, એકદમ નાની, જેમ કે રોજ ખાલી 10 પાના વાંચીશ કે રાત્રે સૂતા પહેલા બીજા દિવસનું કામ લખી નાખીશ. મહત્વનું છે રોજ કરવું, કન્સિસ્ટન્સી.
શિસ્ત માટે પોતાને આપેલું એક નાનું વચન પાળવાનું પ્રયત્ન કરો. જેમ કે નક્કી કર્યું કે રોજ સવારે 10 મિનિટ ચાલીશ, તો પછી ભલે ગમે તે થાય 10 મિનિટ ચાલવાનું. શરૂઆતમાં નાની જીત મેળવો, એનાથી ઈચ્છાશક્તિ વધશે.
કે તમારો સમય જાય છે ક્યાં, ફોન પર, ટીવી પર, નકામી ચિંતાઓમાં? કદાચ તમને નવાઈ લાગશે. પછી નક્કી કરો કે કઈ એક વસ્તુ ઓછી કરવી છે. અને હા, ના કહેવાની પ્રેક્ટિસ, નમ્રતાથી પણ દ્રઢતાથી.
અને સેવા અને કૃતજ્ઞતા માટે રોજ કોઈ એક વ્યક્તિ માટે કંઈક નાનું સારું કામ કરો, કોઈને મદદ કરો, કોઈના વખાણ કરો. અને રાત્રે સૂતા પહેલા ફક્ત 3 વસ્તુઓ યાદ કરો જેના માટે તમે આજે આભારી છો. આ નાની વસ્તુઓ છે પણ એની અસર બહુ મોટી છે.
આ પુસ્તકમાંથી એમ કે મારા માટે સૌથી મોટો બોધપાઠ એ રહ્યો કે જીવનના આટલા ઊંડા સત્યોને કેટલી સરળ અને યાદ રહી જાય એવી રીતે કહી શકાય છે. પેલી દંતકથા તો હવે ભૂલાશે જ નહીં. અને બીજું, પેલો શિસ્તવાળો વિચાર કે શિસ્તથી સ્વતંત્રતા મળે છે, એ ખરેખર મનમાં બેસી ગયો.
મારા માટે જુલિયનની આખી યાત્રા, પેલી બહારની ફરારી છોડીને અંદરની સાધુતા તરફ જવાની વાત, એ બહુ જ પ્રેરણા આપે છે. આપણને યાદ અપાવે છે કે જીવનમાં ખરેખર શું મહત્વનું છે. અને પેલી 10 રીતો, રિચ્યુઅલ્સ ઓફ રેડિયન્ટ લિવિંગ, એ બહુ જ પ્રેક્ટિકલ છે. કોઈ પણ વ્યક્તિ એમાંથી થોડું થોડું લઈને પોતાના જીવનમાં ઉતારી શકે છે. આ પુસ્તક ખરેખર એક લાઈફ મેન્યુઅલ જેવું છે, એમ કહી શકાય.
તો શ્રોતાઓ માટે આજનો વિચાર, તમારા જીવનની ફરારી શું છે? એવી કઈ બહારની વસ્તુ કે પદ કે સફળતા છે જેની પાછળ કદાચ એટલા પડ્યા છે કે અંદરની શાંતિ ખોવાઈ રહી છે? અને આજે તમારા મનરૂપી બગીચાને વધુ સુંદર બનાવવા માટે કાઇઝનનો કયો એક નાનો સિદ્ધાંત તમે અપનાવી શકો, વિચારજો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.